11 ઓક્ટોબર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ છે. દીકરીઓ તરફ તેમના પ્રશ્નો અને તેમને અસર કરતા મુદ્દાઓ તરફ ધ્યાન દેવાનો દિવસ છે. લોકો કહેવાતા ભણેલા ગણેલા કે વિદેશમાં વસ્યા એટલે બહુ સહેલાઈથી કહી દે કે અમે દીકરા દીકરીમાં ભેદભાવ નથી કરતા. આજે ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ નિમિત્તે વાત કરવી છે. જાણે અજાણે મા બાપ કે સગા સંબંધી અને મિત્રો વાણી અને વર્તનથી ક્યારેક એક નાનકડી દીકરી સાથે ભેદભાવ કરી બેસે છે તે વિશે આપણને સભાન કરી રહ્યા છે બાળ મનોચિકિત્સક ડોક્ટર રઈશ મણિયાર. રઈશભાઈ, SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે.
જી, SBS રેડિયોના સૌ મારા વાલા ગુજરાતી, વિશ્વ ગુજરાતી પ્રજા, ઓસ્ટ્રેલિયાના ગુજરાતીઓનું પણ સ્વાગત કરું છું.
રઈશભાઈ, આજે ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ નિમિત્તે વાત કરી રહ્યા છીએ અને જો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો જાણે અજાણે ક્યારેક મા બાપ તરીકે આપણી પોતાની ભાષામાં કંઈક એવું આવી જાય કે વર્તન એવું થઈ જાય જેનાથી એક નાનકડી દીકરીના મનમાં વિચાર આવે કે જો હું છોકરી ન હોત તો પણ આ વિષય મારે આવું સાંભળવું પડ્યું હોત. એવા થોડા દાખલા આપશો, કઈ વાતોનું અમારે વાલીઓ તરીકે ધ્યાન રાખવાની જરૂર છે?
જી, આપણા દેશની જે પ્રજા છે અને આપણી જે વર્ષોથી પરંપરાથી ઘડાયેલી મેન્ટાલિટી છે એ કદાચ દેશ બદલવાથી પણ પૂરેપૂરી બદલાતી નથી. જોયું છે કે બંને પ્રકારના પ્રવાહો આપણા મનમાં ચાલતા હોય છે. એક પરિવર્તનનો પ્રવાહ, બીજા દેશમાં જઈને ત્યાંથી જે ગાઈડલાઈન મળી હોય એ અનુસાર જ બોલવું અને વર્તવું. અને કદાચ કોક વાર એવું બને કે આપણા મા બાપ કે દાદાઓ તરફથી જે વારસો મળ્યો હોય એ આપણા વાણી વર્તનમાં નીકળી આવે. જેમ કે એક બહુ સામાન્ય રીતે આપણે બોલતા હોય કે કાળી પડી જશે, તડકામાં તું ફરશે તો કાળી પડી જશે, અથવા સ્વિમિંગ કરશે તો તું કાળી પડી જશે, અથવા લાંબા વાળનું ફેસિનેશન હોય આપણા લોકોને. એટલે છોકરીઓ જીવનના કોઈ તબક્કે કદાચ વાળ કપાવવાનું નક્કી કરે તો આપણે એમને કહીએ કે નહીં, છોકરીઓ સારી નહીં લાગે ટૂંકા વાળમાં, વગેરે વગેરે. આઈ થિંક કે આ વસ્તુ વિદેશના, એટલે કે તમારા દેશના ગુજરાતીઓ છે એની અંદર પણ કદાચ ઓછા વધતા પ્રમાણમાં હશે એમ હું ધારું છું.
હા, ડેફિનેટલી આ કિસ્સાઓ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. જેમ તમે સ્વિમિંગનો દાખલો આપ્યો, અહીંયા સ્વિમિંગ કમ્પલસરી છે અને ઘણીવાર મા બાપને ધ્યાન પણ ન રહે કે સ્વિમિંગમાં ગઈ એટલે તું કાળી પડી ગઈ, એ શબ્દો નીકળી આવે. એની એની માનસિક અસર કેવી પડી શકે છે?
જી જી, એટલે આપણે ભારતમાં જે સૌથી વધારે છોકરીઓને હોન્ટ કરતું હોય છે લગ્ન પહેલા, સ્ત્રીઓને માટે બોડી ઇમેજ નું જે મહત્વ સદીઓથી ચાલતું આવ્યું છે કે જે પુરુષ માટે એટલું મહત્વનું કદાચ નથી ગણવામાં આવતું, પણ સ્ત્રીઓને એક સ્કીન નો રંગ, ત્વચાનો રંગ, આપણે ડોવરણી પ્રજાવાળા લોકો છીએ એટલે આપણને એક પ્રકારનો કાળા રંગ પ્રત્યે છે, જાથા રંગ પ્રત્યે, થોડો અણગમો શ્યામ રંગ પ્રત્યે અને થોડું ભૂરી ચામડીનો મોહ એના કારણે. અને બીજું, આ એક સ્ત્રી તરીકે અમુક ચોક્કસ પ્રકારનું શરીર હોય તો જ સારું લાગે એવી એક જે છે માન્યતા. હું પોતે એવું ઈચ્છું કે જેન્ડર જે છે, જેન્ડર એ કુદરતની એક વ્યવસ્થા છે. પુરુષ હોવું, સ્ત્રી હોવું એ કદાચ વંશવૃદ્ધિ માટે અથવા સૃષ્ટિના સંચાલન માટે જરૂરી છે. પણ તમે કે હું કામ કરીએ છીએ, હું સાહિત્ય લખું છું, આપ લોકો સુધી સાહિત્યના સમાચારો પહોંચાડો છો, આપ ફિમેલ જેન્ડરમાંથી છો, હું મેલ જેન્ડરમાંથી છું, પણ આપણે ધારો કે કોઈ કામ સાથે મળીને કરીએ ત્યારે એ યાદ રાખવાની બિલકુલ જરૂર નથી હોતી. હું લખું છું ત્યારે મારે હું પુરુષ છું એમ યાદ રાખવાની જરૂર હોતી નથી, આપ બોલો છો રેડિયો પર ત્યારે આપ સ્ત્રી છો એમ આપણે યાદ રાખવાની જરૂર હોતી નથી. એટલે સૌથી મોટી ટ્રેનિંગ બાળકોને એ આપી શકાય કે વી આર ઓલ હ્યુમન્સ. પુરુષ હોવું, સ્ત્રી હોવું એ કદાચ અમુક જ સમયે યાદ રાખવાની બાબત છે જીવનમાં. પુરુષ અને સ્ત્રીના ડિફરન્સીસ હોઈ શકે પણ એ એમાં કોઈ ઊંચું કે નીચું છે એ વસ્તુ ખોટી છે. એટલે આપણે બાળકોને એમ ટેવ પાડીએ કે વી આર ઓલ હ્યુમન્સ, આપણે બધા માણસો છીએ અને માણસો તરીકે આપણે સ્વતંત્ર થવાનું છે. દીકરીને એમ કહીએ કે તારે લગ્ન થવાનું છે એટલે તું કામ શીખ, એના કરતા આપણે એમ કહીએ કે તારે ઇન્ડિપેન્ડન્ટ થવાનું છે એટલે ધીરે ધીરે જવાબદારી લે અને જવાબદાર બન, તો એક હકારાત્મક વાક્ય થાય અને એની હકારાત્મક અસર પડે. અને તારે એક દિવસ પરણવાનું છે એટલે તું કામ શીખ એમ કહીએ તો એની નકારાત્મક અસર પડે.
સરસ દાખલો આપ્યો રઈશભાઈ. અને આજકાલ મા બાપ એટલે સુધી પ્રોગ્રેસ કરી ગયા છે, વિકાસ થઈ ચૂક્યો છે કે દીકરાને જે ભણતર અને એક્ટિવિટીઝમાં પાર્ટ લેવા મળે છે દીકરીઓને મોટે ભાગે એમાં જ ભાગ લેવાનો મોકો આપે છે. પણ જેમ તમે અગાઉ દાખલો આપ્યો કે સ્પોર્ટ્સ રમે પણ તડકામાં જઈશ તો ગાળી પડી જઈશ, એ ફરક હજી આપણે એ બ્રિજ હજી આપણે વટાવી નથી શક્યા. ઘણીવાર એવું થાય કે આપણે દીકરીઓને સંબોધીને નહીં પણ અંદર અંદર પોતાને સંબોધીને વાત કરતા હોય, એક માં તરીકે હું મારા વિશે વાત કરું અને દીકરી એને એક્સ્ટ્રાપોલેટ કરીને જે સમજે એનો એક દાખલો છે. જ્યારે મોટા ભાગની મિડલ એજ્ડ સ્ત્રીઓ ડાયટિંગની વાત કરે, પોતાના વજનની વાત કરે, એની ઘરમાં દીકરીઓ પર કેવી અસર પડતી હોય છે?
જી, હું એમ કહું છું કે કદાચ એવી એવી અપેક્ષા રાખવામાં કદાચ ખોટું નથી કે આપણે ફિટ હોઈએ, પણ એના માટે ફિગર કે એવા શબ્દ વાપરવાના બદલે ફિટનેસ કે હેલ્ધી કે એ પ્રકારનું શબ્દ વાપરવો જોઈએ. અને ખાસ વસ્તુ એ છે કે જીવનમાં પરિવર્તન માણસ લાવવા માંગતો હોય છે ઘણી બધી બાબતોમાં, એને સ્ત્રીઓ પણ પોતાના જીવનમાં પોતાના વેઇટમાં કે પોતાના લુકમાં પરિવર્તન લાવવા ઈચ્છતી હોય છે, પણ એક હદથી વધારે લુકને મહત્વ ન આપવું જીવનમાં, બીજી બધી ક્વોલિટીઝ કે બીજા બધા ગુણો છે એના વિશે પણ વિચારવું, કેમ કે સ્ત્રી એ શોપીસ નથી, માત્ર દેખાડવાની વસ્તુ નથી, એ સતત આપણને ખ્યાલ રહેવું જોઈએ. અને જ્યારે પણ કોઈ પણ જીવનમાં પરિવર્તન તમે લાવવા માંગતા હો ત્યારે વર્તમાન સ્થિતિનો સ્વીકાર કર્યા વગર જો પરિવર્તન લાવવાની કોશિશ કરશો, એટલે તમે જ્યાં છો એના પ્રત્યે અસંતોષ દાખવશો કે મારું બોડી બરાબર નથી કે મારી ત્વચા બરાબર નથી અથવા મારી સ્થિતિ બરાબર નથી અને હું બદલવા માંગુ છું, તો આ બરાબર નથીના ભાવમાંથી, અસંતોષના ભાવમાંથી જે પણ શરૂઆત થાય છે ને એમાં તમારો વર્તમાન, તમારો પ્રેઝન્ટ બગડી જાય છે સારા ભવિષ્યની આશામાં. પણ હું એમ સમજુ છું કે કોઈ પણ પરિવર્તન લાવવા માટે પહેલા તમારો પરંપરાનો, તમારા વર્તમાનનો તમારે સ્વીકાર કરવો પડે કે અત્યારે આમ છે અને હું પ્રયાસરત છું મારા વજન પરત્વે કે મારી ફિટનેસ પરત્વે, પણ એમાં એકદમ એક્સ્ટ્રીમ સેન્ટેન્સ નહીં વાપરવા જોઈએ, છેવાડાના વાક્યો નહીં વાપરવા જોઈએ, બરાબર? એટલે અમુક ખાસ કરીને જે વિશેષણો આપણે ગુજરાતી તળપદા વાપરતા હોઈએ એ બધું નહીં વાપરવું જોઈએ. એટલે એક કોઈ વસ્તુને એકદમ લેબલ કરીને, એને ડિરોગેટ કરીને પછી એમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો એ સારું નથી. અને જો પરિવર્તન શક્ય હોય, અમુક વસ્તુમાં પરિવર્તન શક્ય છે જેમ કે વજન, અને અમુક વસ્તુમાં પરિવર્તન શક્ય નથી જેમ કે ત્વચા, તો એ ભેદ આપણે સમજવો જોઈએ કે જીવનમાં આપણે શું બદલી શકીએ એમ છે અને એના માટે પણ હકારાત્મક રીતે કઈ રીતે સક્રિય થવું, અને જીવનમાં શું બદલી નથી શકતા તો એનો કેવી રીતે ગ્રેસફુલી સ્વીકાર કરવો.
બ્રહીશભાઈ, અત્યારે આપણે થોડું ધ્યાન રાખી શકીએ વાતમાં, વર્તનમાં, પણ જ્યારે સંયુક્ત કુટુંબ હોય કે સગા સંબંધીઓ આવે ત્યારે એક્સટેન્ડેડ ફેમિલીના વિચારો અને વાણી પણ છોકરીઓને અસર કરશે, એ પરિસ્થિતિમાં શું કરી શકાય?
હા, એટલે એ સંજોગોમાં જો જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં કહેવું જોઈએ કે ભાઈ અમે આ રીતે ઉછેર નથી કર્યો અને અમે આ રીતે વિચારતા નથી, એટલે તમારી વાત ક્યારેક તમારી જગ્યાએ બરાબર હશે, પણ અમારા પરિવારમાં અમે આ રીતે વાત કરતા નથી, એમ કહીને એને નલિફાઈ કરી શકાય. અથવા તમને ખબર જ હોય કે કોઈ વ્યક્તિ ઘરમાં આવનાર છે અથવા કોઈ એવા પ્રસંગમાં જનાર છે જ્યાં આ પ્રકારની કમેન્ટ્સ થવાની જ છે, તો આપના બાળકને, આપની દીકરીને પહેલેથી તૈયાર કરી શકાય છે કે ત્યાં જઈશું એટલે આ અંકલ કે આ આંટી હશે એ થોડા એજેડ છે અને એમના થોડા વિચારો જરા જુદા છે, એટલે કદાચ આવા પ્રકારની કમેન્ટ કરી શકે, તો આપણે એને શું કરવું, આપણે એને સિરિયસલી લેવી કે ન લેવી આપણા હાથમાં છે. એ રીતે આપણે લોકોની એક્શનને જયારે ન બદલી શકીએ ત્યારે આપણા રિએક્શનને બદલવું જોઈએ, અને ફાધર મધર તરીકે આપણે પ્રોટેક્ટ કરી શકીએ બાળકને, એ રીતે મેન્ટલી સાયકોલોજીકલી પ્રોટેક્ટ કરી શકીએ. અને બીજી એક વાત મને ઉમેરવાનું મન થાય આમાં, કે બાળક ઉપર મા બાપ ના બોલવાની જેટલી અસર થાય છે એટલી બીજાના બોલવાની અસર થતી નથી. તે ડોન્ટ કેર, એટલે કોઈ બીજી વ્યક્તિના દાદા કે દાદી કે કોઈ દૂરનું સગું આવીને કઈ બોલી જાય તો એની અસર બહુ લાંબો સમય રહેતી નથી, પરંતુ મમ્મી કે પપ્પાના મોંથી એવું સ્ટેટમેન્ટ નીકળી જાય કે તું કાળી પડી જાય અથવા તું આમ છે, તું તારા લુક્સ પ્રત્યે બે પડવા છે, તારા લગ્ન કેવી રીતે થશે વગેરે વગેરે, આ પ્રકારનું સ્ટેટમેન્ટ આવી જાય તો એ બાળકના સ્વાભિમાન પર કાયમનો ખાંચો પાડી દે છે. એટલે નજીકના સગા, ખાસ કરીને જેના માટે બાળક કેર કરે છે એવા મમ્મી પપ્પા કે ભાઈ કોઈ બોલી દે તો એની અસર વધારે થતી હોય છે. અચ્છા, બીજી વાત એ કે ભાષા મહત્વની નથી. ભાષા એ તો ખાલી એક્સપ્રેશન છે, એ માત્ર અભિવ્યક્તિ છે, અને ભાષા મોટે ભાગે ભાવમાંથી જન્મે છે. એ તમારા મગજમાં જે કઈ ભાવ છે એ ભાવનો જે ઇમોશનલ ટોન છે એ ઇમોશનલ ટોન તમારી પાસે તળપદા શબ્દો બોલાવી દે છે. જ્યારે આપણે જોયું હશે કે આપણે મોટે ભાગે ઓસ્ટ્રેલિયન ગુજરાતી પરિવારોમાં તમે અંગ્રેજીમાં વાત કરવાની કોશિશ કરતા હશો, પણ જ્યારે તમે ઇમોશનલ થઈ જાઓ, જયારે તમે ચીડાઈ જાઓ, ગુસ્સામાં થઈ જાઓ કે આનંદિત થઈ જાઓ, ત્યારે તળપદો ગુજરાતી શબ્દ વાતચીતમાં કદાચ વધારે આવી જાય, અને જે શબ્દ કદાચ કોમ્યુનિકેશનમાં એ હકારાત્મક ન પણ હોય, એની સાથે થોડી નેગેટિવ વાત સહેજોડતી હોય, એવો તળપદો શબ્દ આપણી ભાષામાં આવી જતો હોય છે. તો ભાષા મહત્વની નથી, ભાવ મહત્વનો છે. સો તમારો જે ઇમોશનલ ટોન છે તમે એને મોડિફાઈ કરો અને તમે એને વાઇઝ બનાવો, એ જરૂરી છે. એટલે બાળકો સાથે, દીકરા દીકરી સાથે વાત કરતી વખતે ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય ત્યારે હું એમ ઈચ્છું કે 10 સેકન્ડ રાહ જોવી. તો આ 10 સેકન્ડ દરમિયાન જે તમારા બ્લડ પ્રેશરમાં જે ઉછાળો આવ્યો છે અને એ ઉછાળાને કારણે તમારાથી જે અયોગ્ય ભાષાનો પ્રયોગ થઈ જવાનો છે એ ભાષા શમી જશે, અને 10 સેકન્ડ પછી તમે શાંત થઈને 2-4 શ્વાસ લઈને પછી વાત કરશો તો યુ વિલ બી એબલ ટુ ફાઇન્ડ પ્રોપર વર્ડ્સ. ભાષાનો ઉપયોગ તમારાથી કઈ રીતે થાય છે એનો બધો આધાર તમારા મનની સ્થિતિ પર છે. એટલે ધીરજ રાખવી, હોલ્ડ કરવું, પોતે જે કંઈ કહેવું છે એને હોલ્ડ કરવું. જ્યારે પણ એગ્રેશન મનમાં હોય ત્યારે આપણી વાતને હોલ્ડ કરી અને 10-1 સેકન્ડ પછી કહીએ તો મને લાગે છે કે આપણી ભાષા વધારે ચોખ્ખી અને વધારે સંભાવવાળી, સિમ્પથીવાળી ભાષા નીકળે.
રહીશભાઈ, આજે આ ઇન્ટરનેશનલ ડે ફોર ગર્લ ચાઇલ્ડ નિમિત્તે બાળકો સાથે કઈ રીતે વાત કરવી ને આપણી વાતો અને વર્તનની બાળકો પર કેવી અસર પડે છે તે વિશે માહિતી આપવા બદલ, થોડા રસ્તા સૂચવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ વેરી મચ. અને આપણે સૌ આપણો અભિગમ બદલીએ એવી એવી શુભેચ્છા, અને જે સ્ત્રી, જે નારી શક્તિ, જે સંસારની ધરી છે એનું સન્માન કરતા શીખીએ. અને મનમાં સન્માન હશે, મનમાં સમાનતા હશે તો ભાષાની બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ એ કદાચ આપણી સંસ્કૃતિમાં કદાચ કોઈ કારણોસર ઓછું છે, તો આપણે એ અચીવ કરવાનું છે, આપણે કેળવવાનું છે, આપણે એ મેળવવાનું છે. ખૂબ ખૂબ આભાર.